એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે સ્ટીફન લોવેલના ખૂબ જ આમ તો રસપ્રદ પુસ્તક ધ સોવિયેત યુનિયન પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, અને આ વિષય ખરેખર આજે પણ એટલો જ મહત્વનો છે, કદાચ વધારે પણ.
કેમ એવું લાગે છે?
જુઓ, જો આપણે આજના રશિયાને સમજવું હોય, તેની જે નીતિઓ છે, તેની માનસિકતા, તો સોવિયત ભૂતકાળને સમજ્યા વગર એ શક્ય જ નથી. એના પડછાયા બહુ લાંબા છે. અને એની અસર ખાલી રશિયા પર જ નહીં, આખા વિશ્વના રાજકારણ પર આજે દેખાય છે. પ્લસ આ ઇતિહાસ આપણને શીખવે છે કે મોટા મોટા આદર્શો, મોટી વિચારધારાઓ જો એ વાસ્તવિકતાથી દૂર થઈ જાય તો કેવા કેવા ભયાનક પરિણામ લાવી શકે છે.
બિલકુલ. અને લોવેલનું પુસ્તક એ જ કહે છે નહીં કે સોવિયેત યુનિયનને ખાલી દુષ્ટ સામ્રાજ્ય કહી દેવું કે પછી બસ એક નિષ્ફળ સ્વપ્ન, એ બહુ સરળ થઈ ગયું.
હા, એનાથી ઘણું વધારે જટિલ હતું.
પુસ્તક એને એક આધુનિકીકરણના પ્રોજેક્ટ તરીકે જુએ છે, બહુ વિરોધાભાસી, એક એવો પ્રયાસ જેણે દેશને ઝડપથી બદલ્યો, પણ એની કિંમત ભયાનક.
બરાબર. આદર્શો અને કડવી વાસ્તવિકતા વચ્ચેનો સતત સંઘર્ષ.
તો આપણે આજે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે આ આખો પ્રયોગ શરૂ કેવી રીતે થયો, કેમ ચાલ્યો અને છેલ્લે કેમ પડી ભાંગ્યો. શરૂઆત લેખકથી કરીએ. સ્ટીફન લોવેલ કોણ છે?
સ્ટીફન લોવેલ એ કિંગ્સ કોલેજ લંડનમાં આધુનિક રશિયન ઇતિહાસના પ્રોફેસર છે. ઘણા વર્ષોથી, લગભગ બે દાયકાથી વધુ સમયથી, એ રશિયન અને સોવિયેત ઇતિહાસ ભણાવે છે, સંશોધન કરે છે.
એમની ખાસ વાત શું છે?
એમની ખાસ વાત એ છે કે એ ખાલી મોટા નેતાઓ કે રાજકીય ઘટનાઓ પર જ ધ્યાન નથી આપતા. એમને રસ છે સામાન્ય લોકોના જીવનમાં, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં. લોકો શું અનુભવતા હતા, કેવી રીતે જીવતા હતા.
એટલે ખાલી ઉપરથી નહીં, નીચેથી પણ ઇતિહાસ જુએ છે.
એકદમ. એમણે રશિયન આર્કાઇવ્સમાં બહુ કામ કર્યું છે. ભાષા, સંસ્કૃતિ બધું ઊંડાણથી સમજે છે, એટલે એમનો અભિગમ બહુ સંતુલિત ગણાય. જુઓ, શીતયુદ્ધ વખતે પશ્ચિમના જે પૂર્વગ્રહો હતા,
હા,
અને સોવિયેટ યુનિયન તૂટ્યા પછી જે નોસ્ટાલ્જી આવ્યું રશિયામાં, એ બંનેથી દૂર રહીને શક્ય એટલું તટસ્થ રહેવાનો પ્રયાસ કરે છે. અને આટલા જટિલ વિષયને સરળ રીતે સમજાવવાની એમની આવડત ગજબની છે, એટલે આ પુસ્તક માટે એ બરાબર છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે લોવેલ આખા પુસ્તકમાં?
જો મુખ્ય હેતુ તો સોવિયેત યુનિયનના જે 74 વર્ષ હતા એનો એક ટૂંકો પણ ઊંડો સાર આપવાનો છે. પણ એનો મતલબ એ નથી કે એ નક્કી કરવા બેસે છે કે આ સારું હતું કે ખરાબ, સફળ કે નિષ્ફળ.
ઓકે.
ના, એના બદલે એ સમજાવે છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરતી હતી, અંદર શું ચાલતું હતું, વિરોધાભાસ શું હતા. સિદ્ધિઓ પણ હતી. ઔદ્યોગિકીકરણ થયું, ભણતર વધ્યું, વિજ્ઞાન આગળ વધ્યું.
હા, એ પણ સાચું.
અને ભયાનક નિષ્ફળતાઓ પણ હતી. હિંસા, ગુલાગ, દુકાળ, આઝાદીનો અભાવ, એ બધું જ સામે રાખીને એક આખું ચિત્ર ઊભું કરે છે.
એટલે સરળ જવાબો નથી, પણ જટિલતા સમજાવવાનો પ્રયાસ છે. પુસ્તકમાં કયા મુખ્ય પાસા લીધા છે? ખાલી ઘટનાક્રમ છે કે વિષય મુજબ પણ ચર્ચા છે?
બંને છે. મૂળ તો સમય પ્રમાણે જ ચાલે છે. 1917ની ક્રાંતિ, પછી ગૃહયોધ, પછી લેનિનની એનઈપી એટલે કે નવી આર્થિક નીતિ, પછી આવે સ્ટાલિનનો લાંબો યુગ જેમાં પેલું ઝડપી ઔદ્યોગિકીકરણ, ખેતીનું સામૂહિકીકરણ અને પેલો ભયાનક આતંક ગ્રેટ પર્ચ.
હા, એ તો ખબર છે.
પછી બીજું વિશ્વયુદ્ધ જેને લોકો મહાન દેશભક્તિ યુદ્ધ કહે છે, સ્ટાલિનના છેલ્લા વર્ષો. પછી ખ્રુશ્ચેવ આવ્યા, પેલો પીગળવાનો સમય આવ્યો,
ધ થો.
હા, ધ થો. પછી બ્રઝનેવનો લાંબો સ્થગિતતાનો યુગ, અને છેલ્લે ગોરબાચેવ, એમના સુધારા, પરેસ્ત્રોઇકા, ગ્લાસ્નોસ્ટ અને છેવટે 1991માં પતન.
આ તો થયો આખો ઘટનાક્રમ, પણ તમે કહેતા હતા કે વિષયવાર પણ ઊંડાણ છે.
હા, એ પણ છે. આ સમયની સાથે સાથે લોવેલ અમુક મુખ્ય થીમ્સ પર પણ ફોકસ કરે છે, જેમ કે પેલી કમાન્ડ ઇકોનોમી, કેન્દ્રીય આયોજનવાળી અર્થવ્યવસ્થા, એ કેવી રીતે ચાલી, શું સારું હતું, શું ખરાબ. પછી પેલી માર્ક્સવાદી લેનિનવાદી વિચારધારા, એનું શું હતું, ખાલી દેખાડો હતો કે ખરેખર અસર હતી,
એ પણ સવાલ છે.
પછી પેલો નવો સોવિયેત માનવી બનાવવાનો પ્રયાસ, એનું શું થયું, અને સામાન્ય માણસનું રોજનું જીવન કેવું હતું? અછત, લાઈનો, ડર, એ બધા વચ્ચે લોકો જીવતા કેમ હતા? અને છેલ્લે બહુ જ મહત્વનું રાષ્ટ્રીય પ્રશ્ન, આટલા બધા જુદા જુદા દેશો, પ્રજાઓ એક સાથે, એ તણાવનું શું?
બરાબર, ચાલો થોડું વધુ વિગતમાં જઈએ. શરૂઆત કરીએ ક્રાંતિથી સ્ટાલિનના ઉદય સુધીના સમયથી, 1917-1928. 1917ની ક્રાંતિ એ ખરેખર લોકોની ક્રાંતિ હતી કે શું હતું?
લોવેલ કહે છે કે ઓક્ટોબર 1917માં જે થયું એ આમ જનતાનો મોટો ઉછાળો નહોતો. એના કરતાં લેનિનના બોલ્શેવિકોએ બહુ ચાલાકીથી તકનો લાભ લઈને કરેલો રાજકીય બળવો હતો.
તકનો લાભ એટલે?
એટલે પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, રશિયામાં અંધાધૂંધી હતી, સરકાર નબળી હતી, એનો ફાયદો ઉઠાયો અને પેલા નારા શાંતિ, જમીન અને બ્રેડ બહુ પાવરફુલ હતા.
હા, એ તો લોકોને જોઈએ જ, પણ ક્રાંતિ પછી તરત ગૃહયુદ્ધ થયું, એની શું અસર થઈ?
આ બહુ મહત્વનો મુદ્દો છે. આ જે ગૃહયુદ્ધ ચાલ્યું લગભગ 1918-1921-22 સુધી, એણે બોલ્શેવિક પક્ષ અને નવા સોવિયત રાજ્યનું આખું પાત્ર જ બદલી નાખ્યું.
કેવી રીતે?
દુશ્મનો સામે લડવા માટે પક્ષ બહુ કેન્દ્રિત, લશ્કરી અને ક્રૂર બની ગયો. રાજકીય વિરોધને કચડી નાખવા માટે હિંસા અને આતંકનો ઉપયોગ સામાન્ય બની ગયો. પેલો લાલ આતંક, ચેકા નામની ગુપ્ત પોલીસ, આ બધું ત્યારે જ શરૂ થયું. સત્તા ટકાવી રાખવા કંઈ પણ કરવાની માનસિકતા.
અને પછી એનઈપી આવી, નવી આર્થિક નીતિ. એ શું હતું?
ગૃહયુદ્ધ વખતે જે વોર કોમ્યુનિઝમ હતું, જેમાં બધું છીનવી લેતા હતા, એ નિષ્ફળ ગયું હતું. દેશમાં બહુ અસંતોષ હતો એટલે લેનિને થોડી પીછેહટ કરી, 1921માં એનઈપી લાગુ કરી.
એટલે થોડી છૂટછાટ આપી.
હા, એક પ્રકારનું સમાધાન. ખેડૂતોને થોડું અનાજ વેચવાની છૂટ, નાના વેપાર ધંધાને છૂટ, અર્થતંત્ર થોડું સુધર્યું, પણ પક્ષમાં જ મતભેદ થયા કે આ તો સામ્યવાદથી પાછા હટી ગયા કહેવાય. અને પછી લેનિનનું મૃત્યુ થયું, સત્તા માટે સંઘર્ષ શરૂ થયો અને એમાં ધીમે ધીમે સ્ટાલિન ઉપર આવ્યા. એનઈપી પૂરી થઈ અને સ્ટાલિન યુગ શરૂ થયો.
અને અહીંથી શરૂ થાય છે સૌથી અઘરો તબક્કો, સ્ટાલિન યુગ અને યુદ્ધ 1928-1945. લોવેલ આને કેવી રીતે જુએ છે? ખાલી એક સરમુખત્યારનો આતંક?
ના, એનાથી વધારે. લોવેલ એને ઉપરથી થયેલી ક્રાંતિ કે છે. મતલબ સ્ટાલિને જે કર્યું એણે સમાજને 1917ની ક્રાંતિ કરતાં પણ વધારે હિંસક રીતે અને મૂળમાંથી બદલી નાખ્યો. એના બે મુખ્ય ભાગ હતા, ઝડપી ઉદ્યોગિકીકરણ અને ખેતીનું સામૂહિકીકરણ.
પેલી પંચવર્ષીય યોજનાઓ, એનાથી શું થયું?
હા, એ જ. ભારે ઉદ્યોગો પર જોર લગાવ્યો, સ્ટીલ, કોલસો, વીજળી, કાગળ પર તો જોરદાર સફળતા મળી. સોવિયત યુનિયન ફટાફટ ઔદ્યોગિક તાકાત બની ગયું.
પણ
એની પાછળ માણસોની જે હાલત થઈ, ભયંકર શોષણ, ગુલામી જેવી સ્થિતિ, અકસ્માતો, ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ, અને આ બધું ખેતીના ભોગે.
સામૂહિકીકરણનું શું? એ તો બહુ ખરાબ હતું એમ સાંભળ્યું છે.
એ તો ભયાનક હતું. કરોડો ખેડૂતો પાસેથી જબરદસ્તી જમીન લઈ લીધી, સામૂહિક ખેતરોમાં જોડાવા મજબૂર કર્યા. જેમણે વિરોધ કર્યો એમને કુલક કહીને કાં તો મારી નાખ્યા, દેશ નિકાલ કર્યા, અથવા ગુલાગ મોકલી દીધા.
ગુલાગ એટલે પેલી જેલો?
જેલો નહીં, શ્રમ શિબિરો, સાઇબેરિયામાં. લોવેલ આને ખેડૂતો સામે રાજ્યનું યુદ્ધ કહે છે. પરિણામ, ઉત્પાદન તૂટી પડ્યું અને 1932-33માં ભયાનક દુકાળ પડ્યો, ખાસ કરીને યુક્રેનમાં, પેલો હોલોડોમોર. લાખો લોકો ભૂખે મર્યા.
બાપરે! અને આ જ સમયે પેલું મહાન આતંક પણ થયો ને, ધ ગ્રેટ પર્જ. એનો હેતુ શું હતો?
1936-38નો એ સમય સ્ટાલિનિઝમનું સૌથી કાળું પાનું. એનો હેતુ ખાલી દુશ્મનોને મારવાનો નહોતો, આખા સમાજમાં ડર ફેલાવીને સ્ટાલિનની સત્તા એકદમ નિરંકુશ બનાવવાનો હતો.
કોને નિશાન બનાવાયા?
કોઈ બાકી ન રહ્યો. પાર્ટીના જૂના નેતાઓ, લશ્કરના ઓફિસરો, લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સામાન્ય લોકો, લાખો લોકોને ગોળીએ દીધા અથવા ગુલાગ મોકલ્યા, જ્યાં ઠંડી અને ભૂખમરાથી મરી ગયા. આ ખાલી સ્ટાલિનનો વહેમ નહોતો, એક આખી સિસ્ટમને શુદ્ધ કરવાની અને કંટ્રોલ કરવાની વિકૃત વિચારધારા હતી.
આ બધા પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું, એનું શું મહત્વ?
એમના માટે તો એ મહાન દેશભક્તિ યુદ્ધ હતું, અસ્તિત્વની લડાઈ. શરૂઆતમાં જર્મની સામે બહુ માર ખાધો, પણ છેવટે અકલ્પનીય બલિદાન આપીને લગભગ 3.25 કરોડ લોકો મર્યા, એ લોકો જીત્યા. લોવેલ કહે છે કે આ જીતે સ્ટાલિનના શાસનને એક નવી જ તાકાત, નવી જ કાયદેસરતા આપી, જે કદાચ વિચારધારા કે આર્થિક સફળતા પણ ન આપી શકી હોત. દેશભક્તિનો જુવાળ આવ્યો.
યુદ્ધ પછી શું થયું? 1991 સુધીની સફર કેવી રહી? સ્ટાલિનના મોત પછી શું બદલાયું?
યુદ્ધ પછી સ્ટાલિનના છેલ્લા વર્ષો 1945-53માં દેશનું પુનર્નિર્માણ થયું, પૂર્વ યુરોપ પર કબજો જમાવ્યો, શીત યુદ્ધ શરૂ થયું અને દેશમાં ફરી દમન વધ્યું. 1953માં સ્ટાલિન મરી ગયા, પછી સત્તા માટે ખેંચતાણ થઈ અને નિકિતા ખ્રુશ્ચેવ જીત્યા. એમના સમયને ધ થો કહેવાય છે.
પીગળવાનો સમય એટલે શું? સ્ટાલિનવાદ ખતમ?
ખતમ તો નહીં, પણ મોટો ફેરફાર જરૂર. 1956માં ખ્રુશ્ચેવે પાર્ટી કોંગ્રેસમાં સ્ટાલિનની ટીકા કરી, એમના અત્યાચારોની વાત કરી. આ બહુ મોટી વાત હતી.
હા, એ તો આંચકો લાગ્યો છે.
લાખો કેદીઓને ગુલાગમાંથી છોડ્યા, સેન્સરશિપ થોડી ઓછી થઈ, સાહિત્ય કળામાં નવું આવ્યું, લોકોના જીવનધોરણમાં થોડો સુધારો થયો, પણ
શું?
પણ આ છૂટછાટની હદ હતી. 1956માં જ હંગેરીમાં બળવો થયો તો સેના મોકલીને કચડી નાખ્યો, મતલબ પાર્ટીનો કંટ્રોલ તો રહેશે જ.
પછી આવ્યા બ્રેઝનેવ. એમના સમયને સ્થગિતતાનો યુગ કેમ કહે છે?
બ્રેઝનેવ લગભગ 18 વર્ષ રહ્યા, 1964-82. બહારથી જુઓ તો સોવિયત યુનિયન બહુ સ્થિર અને તાકાતવાળું લાગતું હતું, વિકસિત સમાજવાદ કહેતા હતા. પણ લોવેલ કહે છે કે અંદરથી સડો લાગી રહ્યો હતો.
કેવો સડો?
આર્થિક વિકાસ અટકી ગયો, ટેકનોલોજીમાં પશ્ચિમથી પાછળ રહી ગયા, ભ્રષ્ટાચાર વધી ગયો, પાર્ટીના મોટા માથાઓ મજા કરતા હતા, વિચારધારા ખાલી નામની રહી ગઈ હતી. એક જાતનો સોદો હતો. સરકાર તમને નોકરી, ઘર, ભણતર, દવા આપશે, બદલામાં તમે ચૂપચાપ રહેજો, પ્રશ્નો નહીં પૂછવાના.
આ સ્થિરતા જ ખતરનાક હતી.
બરાબર, આ સ્થગિતતાએ જ પતનનો પાયો નાખ્યો.
અને છેલ્લે આવ્યા ગોર્બાચેવ. એમણે તો સુધારા કર્યા હતા ને, પેરેસ્ટ્રોઇકા, ગ્લાસનોસ્ટ, તો પછી પતન કેમ થયું?
આજ તો મોટો વિરોધાભાસ છે. ગોર્બાચેવ 1985માં આવ્યા, એમને ખબર હતી કે પરિવર્તન જરૂરી છે. એમણે પેરેસ્ટ્રોઇકા, આર્થિક સુધારા અને ગ્લાસનોસ્ટ, ખુલ્લાપણું શરૂ કર્યા.
હા,
એમનો ઇરાદો તો સિસ્ટમને બચાવવાનો હતો, એને વધુ સારી બનાવવાનો. પણ થયું ઉલટું.
શું થયું?
ગ્લાસનોસ્ટને લીધે લોકો ખુલીને બોલવા લાગ્યા. જૂના દમન વિશે, અત્યારની સમસ્યાઓ વિશે, શાસનની ઇજ્જત ગઈ. પેરેસ્ટ્રોઇકાથી અર્થતંત્ર સુધર્યું નહીં, ઉલટાની અંધાધૂંધી વધી. અને સૌથી મોટું, આ ખુલ્લાપણામાં વર્ષોથી દબાયેલી રાષ્ટ્રવાદી ભાવનાઓ યુક્રેન, જ્યોર્જિયા, બાલ્ટિક દેશોમાં જોરશોરથી બહાર આવી.
ઓહ, એટલે જે દબાવેલું હતું એ બધું બહાર આવ્યું.
બરાબર, આ બધું ગોર્બાચેવના કાબુ બહાર જતું રહ્યું. અને છેવટે ડિસેમ્બર 1991માં સોવિયત સંઘ તૂટી ગયું.
તો આ આખી 74 વર્ષની સફર જોતા પુસ્તક કયા મુખ્ય સંદેશ આપે છે?
મુખ્યત્વે 5 સંદેશ છે. પહેલો, કે આ એક આધુનિકીકરણનો મોટો પણ ખામીવાળો પ્રોજેક્ટ હતો. રશિયાને પછાતમાંથી આધુનિક બનાવવાનો એક જબરજસ્ત પણ ઘણીવાર ક્રૂર પ્રયાસ. બીજો, વિચારધારા અને વાસ્તવિકતા વચ્ચેનો સતત વધતો ગયેલો ફાંસલો. શરૂઆતનો આદર્શવાદ ધીમે ધીમે પોકળ સાબિત થયો.
સાચી વાત.
ત્રીજો, હિંસા. હિંસા એ સિસ્ટમનો ભાગ જ હતી, શરૂઆતથી અંત સુધી.
ચોથો,
સામાન્ય લોકોનું જીવન. ડર અને નિયંત્રણ વચ્ચે પણ લોકો જીવતા હતા, પોતાના રસ્તા શોધતા હતા. પેલો હોમો સોવિયેટિકસ.
અને પાંચમો,
અને બહુ અગત્યનો, રાષ્ટ્રીય પ્રશ્ન. આટલી બધી પ્રજાઓને એકસાથે રાખવાનો પ્રયાસ છેવટે નિષ્ફળ ગયો. એ તણાવ જ પતનનું મોટું કારણ બન્યો. ભારત જેવા દેશ માટે પણ આમાંથી શીખવા જેવું છે.
પુસ્તકમાં અમુક વાતો એવી છે જે ખરેખર યાદ રહી જાય, થોડા એવા વિચારો કહેશો?
હા, જેમ કે એક વિચાર છે કે સોવિયત યુનિયન ખાલી રાજકીય સિસ્ટમ નહોતી, એક જાતનો ધર્મ હતો, જેને ખાલી આજ્ઞા નહીં પણ સાચી શ્રદ્ધા જોઈતી હતી.
વાહ, આ તો ઊંડી વાત છે.
બીજો એક વિચાર એ છે કે સ્ટાલિનની ક્રાંતિ લેનિન કરતાં પણ વધારે મોટી હતી. લેનિને સત્તા લીધી, સ્ટાલિને આખો સમાજ જ બદલી નાખ્યો, ભલે ગમે તે કિંમતે.
અને પેલું વિશ્વયુદ્ધવાળું.
હા, કે વિશ્વયુદ્ધની જીતે શાસનને એવી તાકાત આપી જે વિચારધારા ન આપી શકી.
અને સ્થગિતતા વિશે શું?
કે સિસ્ટમ જ્યારે પોતાના શરૂઆતના ધ્યેયો, જેમ કે ઔદ્યોગિકીકરણ, પૂરા કરી ચૂકી, ત્યારે એની પાસે આગળનો કોઈ રસ્તો જ નહોતો. દિશાહીન થઈ ગઈ.
અને ગોર્બાચેવ વિશે?
કે એમની ટ્રેજરી એ હતી કે એ એવી સિસ્ટમને સુધારવા ગયા જે સુધરે એમ જ નહોતી. એમના સુધારાએ જ પતનને વેગ આપ્યો. જે દબાયેલી શક્તિઓ હતી એ એમના નિયંત્રણ બહાર નીકળી ગઈ.
તો આ બધું જાણ્યા પછી આપણા શ્રોતાઓ માટે આમાંથી શું શીખવા જેવું છે? જીવનમાં ક્યાં કામ લાગે?
ઘણું બધું. પહેલું તો આજનું રશિયા સમજવામાં મદદ મળે. એની માનસિકતા, એની રીતભાત, એના મૂળ ક્યાંક ને ક્યાંક સોવિયત સમયમાં છે. બીજા સરમુખત્યાર દેશોને સમજવામાં પણ મદદ મળે.
બીજું, મને લાગે છે કે કોઈપણ વિચારધારા ભલે ગમે તેટલી સારી લાગે, જો એને જડતાથી પકડી રાખવામાં આવે અને બીજા પર ઠોકવામાં આવે તો એ ખતરનાક બની શકે છે. એના પ્રત્યે સાવચેત રહેવાનું શીખવે છે.
બરાબર. ત્રીજું, આર્થિક વિકાસ અને રાજકીય આઝાદી વચ્ચે શું સંબંધ છે એ સમજાય. લાંબા ગાળે થોડી ઘણી છૂટછાટ વગર આર્થિક પ્રગતિ પણ અટકી જાય છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે લોકોની પોતાની ઓળખ, ભાષા, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા એ કેટલી મજબૂત હોય છે. સોવિયત યુનિયને 70 વર્ષ પ્રયત્ન કર્યો સોવિયત માણસ બનાવવાનો, પણ છેવટે સ્થાનિક ઓળખો જ જીતી. અને હા, સરકારી પ્રચાર સામે હંમેશા સવાલ પૂછતા રહેવું જ જોઈએ.
સરસ. તો છેલ્લે તમારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે તો એ જ કે ઇતિહાસ કેટલો જટિલ હોય છે. સોવિયત યુનિયન એક જ સમયે સ્વપ્ન પણ હતું અને દુઃસ્વપ્ન પણ. પ્રગતિ પણ હતી અને પછાતપણું પણ. એને સારા ખરાબના ખાનામાં નાખી જ ન શકાય. એની પૂરી જટિલતા સમજવી પડે.
અને મારા માટે અંતિમ શીખ એ છે કે કોઈ પણ સિસ્ટમ ભલે ગમે તેટલી તાકાતવાળી દેખાય, જો એ માણસની ગરિમા, એની આઝાદી, એની ઈચ્છાઓને લાંબો સમય દબાવે તો એ ટકી ન શકે. એનું પતન નક્કી છે. સોવિયત યુનિયનની નિષ્ફળતા એ ખાલી ઇતિહાસ નથી, આજે પણ એક ચેતવણી છે.
આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.